તારીખ 2/6/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 934 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 553.
પ્રયોજનનો વિષય ચર્ચા છે. તમામ જીવને સુખ જોઈએ, સુખ જ જીવનું પ્રયોજન છે. આ પર્યાય અપેક્ષિત પ્રયોજન છે. પર્યાય અપેક્ષિત પ્રયોજન સિદ્ધ કરવા અથવા પ્રાપ્ત કરવા કોનો આશ્રય લેવો, કયા તત્વનો આશ્રય લેવો, એ આશ્રયભૂત પ્રયોજનભૂત તત્વ છે. આશ્રય અંગેનું એક પ્રયોજનભૂત તત્વ છે. અહીંયા પર્યાયનો વિષય ચાલે છે, દ્રવ્યનો વિષય નહીં. એટલે આશ્રયનો વિષય અહીંયા ચર્ચતા નથી. અહીંયા ચર્ચે છે પર્યાયનું પ્રયોજન સિદ્ધ થવામાં મુમુક્ષુ જીવને કેવો પ્રકાર હોવો ઘટે છે એની ચર્ચા કરી છે ગુરુદેવે. મારો દ્રવ્ય સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં દ્રવ્યના અવલંબે સમ્યક પર્યાય પ્રગટે છે તેવી પ્રયોજનભૂત વાતને મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી. શું કહેવું છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ શાસ્ત્ર તો વાંચે છે, શાસ્ત્ર વાંચે છે ત્યારે દ્રવગુણ પર્યાયનું એમાં વર્ણન આવે છે. એ દ્રવગુણ પર્યાયને એ સમજે છે તો પણ જે જ્ઞાન સ્વરૂપ દ્રવ્ય સ્વભાવ છે એ આશ્રયભૂત તત્વ છે, તેનો આશ્રય કરતા સુખરૂપ પ્રયોજન પર્યાયમાં સિદ્ધ થશે. એટલે કે સ્વાનુભૂતિનું આત્મિક સુખ પ્રગટ થશે એ વિષય જે પ્રયોજનનો છે તે ક્યાં ક્યાં કેવી રીતે કેવી કેવી શૈલીથી નિરૂપણ કર્યો છે, કોઈ પણ શૈલીથી નિરૂપણ કર્યો હોય આ વિષય તો જેનું લક્ષ્ય એના ઉપર છે, એ વિષય ઉપર જેની પકડ છે, એ ગમે તે શૈલીમાંથી એ શોધી કાઢે છે. કહેનાર કોણ છે એ પછીની વાત છે. કહેનારે કઈ શૈલીથી વાત કરી છે એ પણ ગૌણ છે, પણ એનો વિષય આ પ્રયોજનનો આવે છે ત્યાં એને એનું લક્ષ જાય છે, એને એ વાત સમજાય છે, એને પકડાય છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આ પ્રકાર છે કે કેટલાક જીવો પ્રયોજનભૂત વિષયને પકડી શકે છે અને કેટલાક જીવો પ્રયોજનભૂત વિષયને એની સમક્ષ પ્રયોજનભૂત વિષય આવવા છતાં પકડી શકતા નથી. એની સમક્ષ એ વિષય આવતો નથી, પ્રસ્તુત થતો નથી, એવું તો કાંઈ નથી. છતાં એ પકડી શકતા નથી. તેનું કારણ તેની શ્રદ્ધાની વિપરીતતા ઘણી છે. જ્ઞાનમાં પરવેદનનો અભ્યાસ પણ ઘણો છે, અથવા પરપદાર્થ સંબંધિત રસ ઘણો છે, પરપદાર્થમાંથી સુખવૃત્તિની પકડ પણ ઘણી છે. એ આચરણ અપેક્ષાએ થયું, જ્ઞાન અપેક્ષાએ થયું, શ્રદ્ધાન અપેક્ષાએ થયું. અને એવું ન હોવું જોઈએ એક નાસ્તિકનું પડખું છે. એક પાસું એ છે કે એવું ન હોવું જોઈએ, તો શું હોવું જોઈએ એ અસ્થિનું પડખું છે, અસ્થિનું પાસું છે. એના ઉપર એક પૂજ્ય બહેનશ્રીનો કોટ બહુ સારો છે, બે નંબરનો છે, બીજો જ બોલ છે. શરૂઆતમાં બીજો જ બોલ છે. અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો, આમ છે. કેમ કે ઉપરના બોલમાં એક વાત એવી આવી, સ્થૂળ કથન છે થોડું, આનાથી સૂક્ષ્મ કથન છે, કે સમ્યક જ્ઞાન થતું નથી અને જીવ જ્ઞાનાનંદને ચૂકીને મિથ્યા જ્ઞાન કરે છે, ત્યાં પ્રયોજનભૂત વિષયને પકડતો નથી. એટલે જેને કલ્પના થઈ છે કર્મના ઉદયની, કે કર્મનો ઉદય નડે છે, એ તો કર્મને ભાળતો નહીં હોવા છતાં, કર્મને દેખતો નહીં હોવા છતાં નાખશે કર્મ માથે, કે શું કરીએ, આપણે તો શાસ્ત્ર પણ વાંચીએ છીએ, એની ચર્ચા પણ કરીએ છીએ, દયાદાન ને પૂજા ભક્તિ પણ યથાશક્તિ કરીએ છીએ, છતાં પણ આત્માની અનુભૂતિ ન થાય તો શું કરીએ. કોઈ કર્મ અંદરમાં નડતું હશે, આપણને દેખાતું નથી, પણ એમ માની લ્યો કે અંદરમાં કોઈ કર્મનો ઉદય નડતો હશે. ત્યાંથી મૂકીને અહીંયા એમ વાત કરી કે કર્મનો ઉદય તો તને નડતો નથી, મોહ કર્મ તો તું પરિણમે છે તો નિમિત્ત છે, ન પરિણમે તો નિમિત્ત નથી. પણ મિથ્યા શ્રદ્ધાને લઈને જ્ઞાન થવડું થતું નથી. તો મિથ્યા શ્રદ્ધા તો અનાદિથી છે, જેમ કર્મનો ઉદય અનાદિથી છે એમ મિથ્યા શ્રદ્ધા પણ અનાદિથી છે. તો હવે અમારે કરવું શું? અમારી શ્રદ્ધા મિથ્યા રહી એટલે શાસ્ત્ર વાંચીએ તો પણ એમાંથી સીધું ન સમજાય, અને અવળું અવળું પકડાય, એનું શું કરવું? આનો કોઈ રસ્તો ખરો? આનો કોઈ ઉપાય ખરો? એનો આ જવાબ છે કે મિથ્યા દ્રષ્ટિપણામાં પણ જે કોઈ આત્મા અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જાગ્યો, શું કીધું, આમાં આવો વિચાર કરે ને આમ કરે ને તેમ કરે એ વાત ન લીધી. હવે આ અંતરના ઊંડાણથી હિત સાધવા જાગ્યો એટલે શું? કે આ પૂજા ભક્તિ દયા દાન શાસ્ત્ર સ્વાધ્યાય કોઈ પણ બાહ્ય ક્રિયા, બધી બાહ્ય ક્રિયા છે, એ સમસ્ત પ્રકારની શુભયોગની બાહ્ય ક્રિયા ઉપર ઉપર ટપકે કરે, ઉપર ટપકે કરે, કે ચાલો આટલું તો કરીએ છીએ, સાવ નથી કરતા બીજા, એના કરતા તો કંઈક કરીએ છીએ, રોજ એક કલાક શાસ્ત્ર સ્વાધ્યાય તો કરીએ છીએ, બે કલાક તો ઘરે પાછા કરી તો બે કલાક તો કરીએ છીએ, એમ જે કોઈ વર્તમાન મનવચન કાયાનીને રાગની ક્રિયામાં સંતુષ્ટ છે અથવા જ્ઞાનના ક્ષયોપશમની ક્રિયામાં પણ સંતુષ્ટ છે એ ઉપર ઉપર ટપકે ચાલે છે. એ આત્મા હજી અંતરના ઊંડાણમાંથી જાગ્યો નથી. એક તો એ નથી જાગ્યો એનું આ લક્ષણ છે. બીજું એનું લક્ષણ એ છે કે જ્ઞાનનો ક્ષયોપશમ સારો હોય અને શાસ્ત્રના અર્થોને, શાસ્ત્રના વિષયને, પ્રરૂપિત નિરૂપિત વિષયને સમજવાની ઠીક ઠીક ક્ષમતા ધરાવતો હોય એવો જીવ જે અનુભવમાં આવી રહ્યા છે એ ભાવોનો પરિચય કરીને નિર્ણય કરવાને બદલે કલ્પના કરે એ જીવ પણ ઉપર ટપકે ચાલે છે. એ પણ અંતરના ઊંડાણથી જાગેલો જીવ નથી. આ એક એનો બીજો પ્રકાર છે. એક તો સંતુષ્ટ થાય છે હજી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ સ્વાનુભૂતિની ઉપલબ્ધિ થઈ નથી એ પહેલાં જે કોઈ પરિણામ થાય છે એમાં સંતુષ્ટ થાય છે તે સારું લક્ષણ નથી. આગળ વધવા માટે એ લક્ષણ નથી. એ જીવ આગળ નહીં વધી શકે એવું એ લક્ષણ છે. નંબર એક. બીજા નંબરમાં કોઈ જીવને એવો સંતુષ્ટતાનો પ્રકાર નથી પણ ઘણી જિજ્ઞાસા, ઘણું કુતૂહલ, ઘણું જાણવાની વૃત્તિ રહે છે. જાણવા માટે એની પાસે બુદ્ધિની મૂડી પણ છે અને એ ક્ષયોપશમનો વૈભવ છે. એનાથી ઘણું ધારે, ઘણું વાંચે, ઘણું યાદ કરે, ઘણું સમજે તો પણ આ વિષય જીવના ભાવનો છે. વિકૃત અને અવિકૃત, સ્વભાવ ભાવ અને વિભાવ ભાવ એવા ભાવોનો આ વિષય છે. એ ભાવને તો પરિચય કરીને ઉત્પન્ન થતા અનુભૂતિમાં આવતા ભાવો છે. વર્તમાનમાં અનુભવમાં આવી રહેલા જે ભાવો છે એ ભાવોની તાત્વિક દ્રષ્ટિએ નિર્ણય કરવા માટે આશ્રવનો આશ્રવમાં, પાપનો પાપમાં, પુણ્યનો પુણ્યમાં, સ્વભાવનો સ્વભાવમાં, વિભાવનો વિભાવમાં તાત્વિક દ્રષ્ટિએ નિર્ણય કરવા માટે એનો જે અનુભવમાં આવતો ભાવ છે એ અનુભવથી એના પરિચયને, પરિચય થઈને નિર્ણય કરવાને બદલે માત્ર કલ્પનાએ ચડે છે એ જીવ પણ ઉપર ટપકે ચાલે છે. એ અંતરના ઊંડાણથી જાગેલો જીવ નથી. આ નાસ્તિના પડખાનું સ્પષ્ટીકરણ છે. ગુરુદેવે આવી બધી વાતો બહુ ખોલી છે. અહીંયા કહે છે કે અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો તેને શું શું થાય છે કે પેલા બે પ્રકાર થતા નથી તો આગળ કહે છે એ પ્રકાર એને થાય છે કે જેને આત્માની ખરેખરી લગ્ની લાગી આ એનું ઉપલક્ષણ છે. જાગૃતિનું, અંતરના ઊંડાણની જાગૃતિનું ઉપલક્ષણ એ છે કે એને લાગી, લગ્ની લાગી. એમ કહે છે કે ભાઈ લાગી કે દાગી, જેને ખરેખરી લગ્ની લાગે છે કે એક મારે મારા સ્વરૂપની પ્રાપ્તિનું જ ધ્યેય છે અને જ્યાં સુધી મને સ્વાનુભૂતિમાં સ્વરૂપ પ્રાપ્તિ ન થાય, દ્રવ્ય સ્વભાવના આશ્રય સુધી ન પહોંચું ત્યાં સુધી કોઈ પણ રીતે વિશ્રામ લેવાનો, વિરામ લેવાનો પ્રસંગ નથી. એમ જે પાછળ પડી જાય છે, લગ્ન લાગતા જે એની પાછળ પડી જાય છે, આ કમાવા પાછળ પડી જાય છે કે માણસ ભણતરનું જીવન પૂરું કરે, વિદ્યાર્થી લાઈફનું જીવન પૂરું કરે, સ્ટુડન્ટ લાઈફ પૂરું કર્યા પછી શું થાય છે, કોમર્શિયલ લાઈફ શરૂ થાય છે. એને એક વાત સમજાઈ ગઈ છે કે જરૂરિયાતો ઘણી છે જગતમાં, ઘણી સામગ્રી એવી છે કે જે સારી સારી ગણાય છે, મનાય છે, છે કે કેમ બીજી વાત છે, અને જે મારે હોવી જોઈએ પણ નથી, અને જેના હોવા માટે પૈસા પ્રાપ્ત થવા એ આવશ્યક છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ પણ સામગ્રી માટે પૈસા આપો તો જ એ મળે, એનું એક્સચેન્જ એક જ છે. સામગ્રી ભલે વિભિન્ન પ્રકારની હોય, પછી હીરાનો દાગીનો હોય કે ઘરનું રાચ રચીલું હોય, તો એને એ બધાનો સરવાળો પૈસા ઉપર લાગે છે, ત્યારે એની લગ્ન પણ પૈસા કમાવા માટે થાય છે. પછી એ માણસ નથી રાત જોતો, નથી દિવસ જોતો, નથી સમય જોતો, નથી ભૂખ જોતો, નથી તરસ જોતો, નથી ટાઢ જોતો, નથી તડકો જોતો, અનેક પ્રકારની હાલાકી વેઠીને પણ. એ હાલાકી બંધ થાય એવું જીવન જીવવા માટે પ્રથમ હાલાકી વેઠવા તૈયાર છે. ભલે પાછળથી પછી એનો ખ્યાલ એ છે કમાઈ લઈશું, પછી કાંઈ આ બધો પરિશ્રમ મને પડશે નહીં, એ ખ્યાલમાં છે એનો. પણ અત્યારે તો એ પૂરો પરિશ્રમ કરવા માગે છે, કેમ કે એનું ધ્યેય એને હાંસલ કરવું છે. એમ અહીંયા પણ આત્મ શાંતિ જેનું ધ્યેય છે, આત્મિક સુખ જેનું ધ્યેય છે, નીચે લેશે આત્માને ધ્યેય રૂપ રાખીને, એટલે આત્મ પ્રાપ્તિ એવું જે ધ્યેય તેને સામે રાખીને દિન રાત સતત પ્રયત્ન કરવો જોઈએ, કરવો જોઈએ એટલે થવો જોઈએ, એને કરવો જોઈએ એમ કહેવામાં આવે છે. જેને ખરેખરી લગ્ન લાગે તેને રાત દિવસ પ્રયત્ન ચાલે એમ કહેવાય. જાગતા ચાલે એમાં તો નવાય નહીં, પણ ઊંઘતા પણ એ જ ચાલે. પૈસા કમાવા વાળાની જ દશા હોય છે, ઊંઘમાં એનું જ હાલતું હોય છે. જાગતા એ ચાલે ને ઊંઘમાં પણ એ ચાલે. કાપડ વેચતો એ ઊંઘમાં, ઘણાની ઊંઘ એવી હોય છે ને, શાલ ફાડી નાખે, લ્યો આ 5 વાર આપ્યું, લ્યો આ 25 વાર આપ્યું, ગુરુદેવ દાખલો આપતા હતા. એ જ બધા સ્વપ્ન આવે, ભાવના સ્વપ્ન આવે, રૂનો સટ્ટો કરતો હોય, સોના ચાંદીનો સટ્ટો કરતો હોય તો એને ભાવના સ્વપ્ન આવે, એ રૂના ભાવ વધી ગયા, ચાંદીના ભાવ વધી ગયા. જ્યોતિષ જોવાળ જોવડાવે, મંતર તંત્ર કરાવે, જેટલા ઉપાય દુનિયામાં થઈ શકે એટલા કરે, ખૂબ ચમત્કારી બાવો મળે તો એની એના પગ દાબવા જાય, કરે છે કે નહીં દુનિયામાં. પછી ભલે ધૂતારો હોય પણ આંધળો ભીત થઈને એ કાર્ય કરે છે. કહેવાનો મતલબ એટલો છે કે માણસ ત્યાં આંધળો ભીત થઈને, કોઈ એને લૂંટી જાય તો ખ્યાલ ન રહે એવી પરિસ્થિતિમાં, એટલી ગરજથી એ ત્યાં જાય છે. તો એને મળશે તો કેટલું મળશે, કે બહુ બહુ તો એની જિંદગી ચાલે એટલું મળશે, કે એના દીકરાના દીકરા 2-4 પેઢી ખાય એટલું મળશે, કેટલું મળશે, 100-150 કે 100-200 વર્ષની સંપત્તિ મળે કે ન પણ મળે, અનિશ્ચિત છે. એ તો પૂર્વનો પુણ્યનો ઉદય છે. પણ આ તો શાશ્વત સુખનું કામ છે, એને મળે મળે ને મળે, ગેરેન્ટેડ મળે. ભગવાન પોતાની સાક્ષી આપીને કહે છે કે જો આ મને આ રીતે મળ્યું છે, હું મારા પરમ શાંત સ્વરૂપમાં પરમ શાંત સમાધિથી નિમગ્ન છું, અંતર્મગ્ન છું, તને પણ આ ઉપાયથી મળે જ મળે એની ખાતરી હું તને આપું છું. ગોદરેજની કંપની ક્વોલિટીની ખાતરી આપે તો પછી માપે ની અંદરમાં કબાટનું પતરું આ ગીરનું છે કે આ ગીરનું છે એના ઉપર લખી દે. એક સારો પ્રમાણિક વેપારી એમ લખે કે આ બરાબર છે, આટલું જ છે, એટલે પછી એટલું જ નીકળે છે. એ તો સામાન્ય નિર્દોષતા છે, પણ પરમ નિર્દોષ, પરમ વિતરાગ, પરમ પવિત્ર દશાને પ્રાપ્ત એવા જીનેન્દ્ર ખાતરી આપે પછી એમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી કે આ જ ઉપાય છે તારી શાંતિ માટે. તને લગ્ની લાગવી જોઈએ, અંતરમાંથી તારો આત્મા જાગવો જોઈએ, તો ભલે અનાદિનો અજાણ્યો માર્ગ છે, વ્યવહારની ઉપાધિ પણ તને હશે, શરીર પણ સાજું માંદું રહેતું હશે, એટલે વ્યાધિ પણ હશે, ઉપાધિ પણ હશે, સંયોગોની ઉથલ પાથલ ઉપાધિ છે, અને આયુષ્યની પણ અનિશ્ચિતતા તને સતાવતી હશે કે કોને ખબર છે ક્યારે આંખ મીચાઈ જશે. અને પૂર્વ સંસ્કાર પણ એટલા સારા લઈને નથી આવ્યો કે જેને લઈને તારું હજી પરિભ્રમણમાં જ્ઞાન દશા હજી તને પ્રગટી નથી ને પરિભ્રમણ ચાલુ છે. એ પૂર્વકર્મના દોષને લઈને હજી એ સ્થિતિ તો ઊભી છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે જો તું અંતરના ઊંડાણમાંથી જાગ અને જો તને ખરી લગ્ની લાગે અને જો તારો પ્રયત્ન સતત દિવસ રાત ચાલે એવો થઈ જાય તો માર્ગ જરૂર હાથ આવે. છેલ્લી લીટી છે, તો પણ માર્ગ હાથ આવે અથવા કદાચ ન આવે, આવે વા ન આવે, કથનચિત આવે કે કથનચિત ન પણ આવે એમ પણ નહીં, જરૂર અવશ્ય આવે, આ અમારી ગેરંટી છે. બહેનશ્રીનું તો એ મુમુક્ષુનું જીવન પ્રચલિત છે સમાજમાં. બહુ નાની ઉંમરથી ધર્મની લગ્ની હતી, પૂર્વ સંસ્કારિત હતા, પણ નાની ઉંમરથી લગ્ની હતી એટલે આત્મપ્રાપ્તિ માટે તો જે નવાને જેટલી મહેનત પડે એટલી જ મહેનત પૂર્વ સંસ્કારવાળાને પડે છે. શું પુરુષાર્થ તો બંનેનો સમકક્ષ ચાલે છે, કેમ કે જે ઉપલબ્ધિ છે, સુખની પ્રાપ્તિ છે, એવો જે માલ છે, એ માલની સામે જે પરિશ્રમ છે, ચૂકવણું છે, એ તો જેટલા તોલા સોનું લ્યો એટલા પૈસા ગણી દો, જેટલી વાર લ્યો એટલી વાર ગણી દો, એવી વાત છે. આજે સોનું લેવા જાઓ, બે તોલા, પાંચ તોલા, એના પૈસા આજે આપો, કાલે જાઓ તો બીજા એટલા આપો, પછી કાલે એમ ન ચાલે કે કાલે પાંચ તોલા લીધા છે ને આજે બીજા પાંચ તોલા લેવા છે, પણ શેઠજી પાંચના બદલે હવા પાંચ તોલા જોખી દેજો. હે, કાલે પાંચ તોલા લઈ ગયો છું, રોજનો તમારો ગ્રાહક છે, રોજ પાંચ પાંચ તોલા લેવા આવે તો કોઈ દી હવા પાંચ તોલા આપે એને? હે, 360 દી લેવા આવે તો એનો આપે? એ તો જેટલો માલ એટલા પૈસા દેવા પડે એ જેમ પ્રમાણિક બાર્ગેન છે, પ્રમાણિક એક્સચેન્જ છે કે ભાઈ માલ લ્યો એટલા પૈસા દો, એક વાર લ્યો તો એક વાર, બે વાર લ્યો તો બે વાર, જેટલો લ્યો એટલા એટલા પૈસા સામે, એમ આત્માના પુરુષાર્થનું પણ એવું છે. જેટલો પુરુષાર્થ, જેટલી વારનો પુરુષાર્થ, એટલું સામે મળતર અંદરમાંથી, આ બહારથી મળતું નથી, અંદરમાંથી મળે છે. સુખ અંદરમાં શક્તિ રૂપે છે, વ્યક્તિ રૂપે નથી. જે શક્તિ રૂપે છે, શક્તિના ફોર્મમાં છે, અનુભવના ફોર્મમાં, વ્યક્તિના ફોર્મમાં નથી, પ્રગટ નથી, વ્યક્ત નથી, અવ્યક્ત છે, એને વ્યક્ત કરવા માટે જે પ્રકારનો જેટલો પુરુષાર્થ અનાદિ મિથ્યા દ્રષ્ટિને જોઈએ, તેટલો જ પુરુષાર્થ સાદી મિથ્યા દ્રષ્ટિને જોઈએ, તેટલો જ પુરુષાર્થ પૂર્વ સંસ્કારી જીવને જોઈએ. એમાં કોઈને ઓછો જોઈએ ને કોઈને વધારે જોઈએ એમ નથી. એ પૂર્વ સંસ્કારી હતા પણ લગ્ની ઘણી લાગી, એવી લાગી કે વ્યવહારિક જીવનની ઉપેક્ષા કરીને પોતે એક જ દિશામાં રાત દિવસ પ્રયત્નવંત રહ્યા અને સ્વરૂપ પ્રાપ્તિ થઈ, તો એ વાત એમણે સ્વાનુભવથી અહીંયા મૂકી છે કે પોતાના હિત માટે પોતે અંતરના ઊંડાણમાંથી જાગે તો અનેક પ્રકારની અનુભવને અનુકૂળ ન હોય એવી બાહ્ય પરિસ્થિતિમાં પણ એની લગ્ની એને અંતરનો માર્ગ સુજાડે છે. અહીંયા એક વચ્ચે વાત લખી લીધી છે કે આત્માની ખરેખરી લગ્ની લાગે તે લગ્ની જ તેનો માર્ગ કરી દેશે, એ માર્ગ એને કરી દેશે, અંદરમાં માર્ગ સુજાડશે અને માર્ગ કરી દેશે. જ્ઞાનની અંદર એને પ્રયોજનભૂત વિષય પકડાશે એમ કહેવું છે. આ પ્રયોજનનું પ્રકરણ ચાલે છે ને, રેફરન્સ તો એ વાતનો ચાલે છે કે શાસ્ત્ર સામે આવ્યા છતાં પ્રયોજનભૂત વાત પકડાય ને ન પકડાય એમ બે પ્રકાર કેમ બને છે? કે જે ઉપર ટપકે ચાલે છે એને પકડાતું નથી, ને જે અંતરના ઉનાળમાંથી જાગ્યો છે, લગ્ની વાળો છે, એને પકડાઈ જાય છે, એને માર્ગ સૂજે છે, અંતર્મુખનો માર્ગ એને સૂજે છે. અને એ લગ્નિને લઈને પૂર્વના અનેક પ્રકારના વિપરીત સંસ્કારો ની જે પરિસ્થિતિ છે કે જેની વચમાં માર્ગ થતો નથી, વિપરીત સંસ્કારના જે લાકડા આડા પીડ્યા છે અને માર્ગ થતો નથી, એ માર્ગ થઈ જાય છે લગ્નિને કારણે. એટલે આત્માની ખરી લગ્નિ એ માર્ગ પ્રાપ્તિનો અવકાશ રૂપ ભાવ છે. જગ્યા માર્ગ પ્રાપ્તિની પહેલા જગ્યા થવી જોઈએ. સ્વાનુભૂતિમાં આત્માનું જે પરમ સ્વરૂપ પરમાત્મ પદ, એ પરમાત્મ પદની પ્રાપ્તિ એને એમ કહે છે કે પોતાનો પરમાત્મા, પોતાનો પ્રભુ પધારે છે. બહારમાં કોઈક સારો વેવાય આવવાનો હોય તો ઘર બધું ગોઠવીને હરખું કરી નાખે, દિવાન ખાનું તો સજાવે પણ સંડાસ ધોઈને સાફ રાખે, ક્યાંય પણ મેલું દેખાવું જોઈએ નહીં. આ પરિસ્થિતિ છે કે નહીં? અને પ્રાઇમ મિનિસ્ટર રાજા ઘરે આવવાનો હોય તો, ચીફ મિનિસ્ટર આવવાનો હોય, પ્રાઇમ મિનિસ્ટર આવવાનો, આંગણું વળાવે, કમાન નખાવે, બીજા પણ એને જે કાંઈ શોભાના સાધનો સામગ્રીઓ ભેગી કરવી હોય કરી કરીને લગાડે છે કે નહીં? તો ત્રણ લોકનો નાથ પધારે તો શું ન કરે? વૃત્તિ આપણા મુમુક્ષુઓમાં ગુરુદેવ પ્રત્યે મહિમાનો પ્રકાર સારો હતો. તો ગુરુદેવ જ્યારે પધારતા તો બધું વ્યવસ્થિત કરતા કે નહીં? શોભાયમાન, મંદિરમાં પણ ધજા પતાકા, શહેરમાં પણ કમાનો, જેના ઘરે ઉતરવાના હોય એના ઘરે ચાર પાંચ દિવસ અગાઉથી બધી તૈયારી, છદમસ્ત હતા. હજી તો ચોથા ગુણસ્થાને હતા. હવે કોઈ મુનિરાજ આવવાના હોય તો કે ભાઈ અત્યારે સમાજની અંદર તો એવા મુનિ નથી દેખાતા, પણ ક્યાંથી આવે કે ભાઈ ઉપરથી ચારણ વૃદ્ધિ ધારી આવે, અન્ય ક્ષેત્રમાંથી આકાશગામીની વિદ્યા હોય, કે જે મુનિના દર્શન કરો તો એમ લાગે કે આ તો હાલતા ચાલતા સિદ્ધ છે. કેવા સિદ્ધ? તો સાધ થાય, દેવો ઇન્ફોર્મેશન આપે કે ફલાણા તીર્થંકરનું સમવસરણ તમારે ત્યાં આવે છે. સાક્ષાત તીર્થંકર સમવસરણ સાથે પધારે છે, બહુ મોટો કાફલો હોય છે. તીર્થંકર પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સમવસરણ ફરે છે. એમનું એ ચાલતા નથી, પદ્માસને બિરાજમાન હોય છે, તેમને તેમ એમનો આત્માને શરીરનું જે જોડાણ છે, મનુષ્ય પર્યાય જેને કહેવામાં આવે છે, જેમ આમ પ્લેન જતું હોય એવી જ રીતે આકાશની અંદર આખે આખું બિંબ છે, જીન બિંબ છે, એમને આકાશની અંદર તરતું જાય હવામાં. પણ એ એકલા ન હોય, પુણ્ય પ્રકૃતિ ઘણી છે ઉદયમાં, સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ હોય આખા વિશ્વની અંદર તો તે તીર્થંકર પુણ્ય પ્રકૃતિ છે. એટલે અસંખ્ય દેવો આગળ પાછળ હોય, કરોડો વાજા વગાડનારા હોય દેવોમાં. બેન્ડ વાજા વગાડે છે ને આપણે જે પૈસા લઈને, ત્યાં વાજા વગાડનારા જે દૈવી વાજિંત્રો લઈને કરોડો વાજા વાગતા હોય અને આકાશમાં આખો કાફલો જતો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ સમુસરણ જતો હોય, કે દેવોને આકાશ ગમન છે, મનુષ્યોને નથી. એમાં જે વિદ્યાધર મનુષ્ય હોય છે એને આકાશ ગમન છે, ભૂમિ ગોચરી મનુષ્યોને નથી. મનુષ્યમાં બે પ્રકાર છે, તો વિદ્યાધર હોય પાછા કેટલાક, એ જે સમોસરણ આવવાનું હોય જેને ત્યાં, એની કેટલી તૈયારી અંદરથી કરવાનો ઉલ્લાસ થાય. આ બધું પછી પુણ્ય પ્રકૃતિ અનુસાર, કેમ કે તીર્થંકરનું પુણ્ય છે સામે. એના કરતા પણ વિશેષ પ્રસંગ છે આ ધર્મનો, સમ્યક દર્શનનો. ગુરુદેવ પધારે, મુનિરાજ પધારે, એનાથી ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત લઈએ છીએ, કે તીર્થંકર પધારે, પણ એ બધા પરદ્રવ છે, એ અન્ય દ્રવ છે, એ આ આત્માથી બીજી ચીજ છે, કે જેમાંથી આ આત્મામાં કાંઈ આવી શકે એવું નથી. વસ્તુ સ્થિતિ એ તો આવી શકે એવું નથી, પણ જે અનંત ગુણનું નિધાન છે, એવી જે એવું જે પોતાનું પરમાત્મ પદ છે, એની જે ઉપલબ્ધિ છે, જે ધર્મની પ્રથમ દશા સમ્યક દર્શનમાં થાય છે, એની પૂર્વ તૈયારીમાં એનું આંગણું કેટલું ચોખ્ખું હોય, એ વિષય આ બીજા બોલની અંદર છે. બહારમાં કોઈ ધજા પતાકાનો સવાલ નથી. દરિદ્રીમાં દરિદ્રી માણસ હોય, તિર્યંચ હોય, નારકી હોય, પૂર્વકર્મના યોગ્ય ગમે તે પરિસ્થિતિ હોય, તો પણ એનું અંતરનું આંગણું એટલું ચોખ્ખું હોય કે એને પરમાત્મ પદ માટેની જે લગ્ની છે એ સિવાય એ બીજું કાંઈ ન જોતો હોય. જ્યારે એને બીજું કાંઈ ન દેખાય ત્યારે એને પરમાત્મા દેખાય, એમ કહે છે. બીજું દેખાય ત્યાં સુધી આ ન દેખાય, એમ કહે છે. એક વિદ્યા સાધ્ય કરવી હોય તો બીજું જોવાનું બંધ કરવું પડે છે. અર્જુન બાણાવળી થયો અને લક્ષ્યવેધ મત્સ્યવેધ કર્યો, તો દ્રોણાચાર્ય એને પૂછે છે કે હે શિષ્ય, તને શું દેખાય છે? જો આ પાણીની ના હોજની અંદર પ્રતિબિંબમાં આટલું આટલું છે, થાંભલો છે, માછલું છે, અને એ માસનું પણ સ્થિર નથી, ચલિત છે, ચંચળ ફરતું ફરતું છે, એની આંખ મીંડવી છે, કપરું કામ છે. તો કે પણ મને એની આંખ સિવાય કાંઈ દેખાતું નથી, નથી મને પાણી દેખાતું, નથી ભોજ દેખાતો, નથી એમાં થાંભલાનું પ્રતિબિંબ દેખાતું, નથી એમાં માછલાનું શરીર દેખાતું. અર્જુને શું કહ્યું કે મને તો જે આંખ મીંડવી છે એની એ એક જ દેખાય છે. તો કે હવે હવે તું તીર છોડી દે, હવે મારે તને કહેવું નથી કે તું સાવધાન રહેજે, તું પૂરો સાવધાન છું તારા ધ્યેય ઉપર. બહારની વિદ્યામાં પણ આટલી એકાગ્રતા, એ બધો વિષય તો અન્ય મતોમાં બહુ ચાલ્યો છે. કર્મયોગેષુ કૌશલમ, કર્મયોગની અંદર કૌશલ હોય છે. એટલે શું, ત્યાં તો એવી વાત ચાલે છે કે જે કોઈ માણસ પોતાના કાર્યની અંદર ખૂબ રસથી એકાગ્ર થાય છે ત્યાં એને કુશળતા એટલે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યાં એ માત્ર કર્મ નથી રહેતું, પણ એકાગ્રતા થતાં એને કર્મયોગ કહ્યો છે. અને જ્યાં યોગ છે ત્યાં સિદ્ધિ છે, આમ બધું ત્યાં બહુ ચાલે છે. આ તો લોકો એટલું તો બુદ્ધિથી સમજે છે. અહીંયા તો શાશ્વત હિત કરવું છે. જે સમ્યક દર્શન પ્રાપ્ત થતાં એની મુક્તિ રજિસ્ટર થઈ ગઈ કેવળ જ્ઞાનમાં, કે આ જીવ અલ્પકાળમાં મુક્તિએ ગયો એમ અમે અત્યારે દેખીએ છીએ, એની મુક્તિ અમે દેખીએ છીએ. એવી જે પ્રાપ્તિ છે એની પાછળની તૈયારી એને અનુરૂપ હોય છે, એની પરિણામમાં એ સંબંધીના રસનો અનુપાત કેટલો, કે એનો અનુપાત પૂરેપૂરો, એના કોઈ ટકાવારી એમ નથી કે આટલા ટકા આમાં આટલા ટકા આમાં, એ નથી. એવા જીવને મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનનો હજી સદભાવ હોય તો પણ એની દ્રષ્ટિ પ્રયોજનભૂત તત્વને જાણવામાં જાય છે, કેમ કે એનો એને ત્યાં સૂજ આવે છે, મારા હિતનો પ્રકાર શું ને અહિતનો પ્રકાર શું, કથનનો એમાં ભાવ શું ને કથનનો એમાં ભાવ કયા પ્રકારે હિત અહિતમાં સ્પષ્ટ થાય છે એ એને સમજાઈ જાય છે. એ વિષય એના લક્ષ બહાર જતો નથી, એ વાત અહીંયા નિરૂપણ કરવી છે. ગુરુદેવે આ વિષય લીધો છે સમ્યક દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિ ઉપર. પણ સમ્યક દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિની વાત લઈને કોઈ એમ કહે કે હવે અમે તો મિથ્યા દ્રષ્ટિ છે, પછી અમને ક્યાંથી સમજાય? અમને તો પ્રયોજનભૂત નો જ પકડાય ને. તો એને મિથ્યા દર્શનમાં પણ સૂક્ષ્મ પ્રકાર આ છે, એને પણ પકડાય, એ પણ મિથ્યા દ્રષ્ટિ મટી અને સમ્યક દ્રષ્ટિ થશે. જ્યારે એને પ્રયોજનભૂત વિષય પકડાશે ત્યારે એ મિથ્યા દ્રષ્ટિ નહીં રહે. એટલે એક ન્યાયે એ સમ્યક દ્રષ્ટિ નજીકમાં થયો, નજીકમાં થવાનો, સમ્યક દર્શનની સમીપ આવ્યો, એ સ્વભાવની સમીપ આવ્યો. જે સ્વભાવની સમીપ આવ્યો તે સમ્યક દર્શનની સમીપ આવ્યો. એટલે ત્યાં મિથ્યા દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિની ચોખવટ લાગુ કરવાની જરૂર નથી. આ પ્રકારમાં એને આવવું જોઈએ, એ પ્રકારમાં ન આવે. તે મિથ્યા દ્રષ્ટિ એવો છે કે એને દ્રવ્ય સ્વભાવનું નિરૂપણ એની સામે આવે, એનું અવલંબન લેવા યોગ્ય છે એવો વિષય એને સમજાવવામાં આવે, તો પણ તેવી પ્રયોજનભૂત વાતને તે મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી. આ સ્થિતિ થાય છે. મિથ્યા દ્રષ્ટિને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો બંને જાણવાનો ગાળ છે એના જ્ઞાનમાં બે વાત એને જાણી શકે એવો ઉઘાડ છે. એ એમ કહે કે આ દ્રવ્ય સ્વભાવ છે એ પ્રયોજનભૂત છે અને એનો આશ્રય લેવો ત્યાં પ્રયોજનની સિદ્ધિ છે એવું એ સમજી શકે છે. એના ઉઘાડ શક્તિમાં, જ્ઞાનની બુદ્ધિ શક્તિમાં એ સમજવાની શક્તિ નથી એમ નથી. એ સમજવાની એનામાં શક્તિ છે. એ સિવાય અપ્રયોજનભૂત વિષય જગતની અંદર ઘણા છે. આ સિવાયના તમામ વિષય અપ્રયોજનભૂત છે તે સમજવાની પણ એનામાં શક્તિ છે. બંને પ્રકારની શક્તિ છે પણ એની શક્તિ અયથાર્થ સ્થાનમાં, અયોગ્ય સ્થાનમાં લાગે છે અને યોગ્ય સ્થાનમાં લાગતી નથી. આ તકલીફ છે. શક્તિ તો છે. જેમ મૂડીવાળો માણસ કોઈ પણ ચીજ ખરીદી શકે છે, પછી એને ઝેર ખરીદવું કે અમૃત ખરીદવું એ એની બુદ્ધિના વિવેક ઉપર આધારિત છે. પૈસામાં તો બે શક્તિ છે, ઝેરને પણ, પોઈઝનની બાટલી પણ એમાંથી આવે અને અમૃતની બાટલી પણ આવે. એને શું ખરીદવું એનો વિચાર કરવાનો એને. એમ ક્ષયોપશમમાં મિથ્યાદ્રષ્ટિ જીવને પ્રયોજનભૂત વિષય જાણવાનો પણ શક્તિમાં ઉઘાડ છે, ઉઘાડમાં શક્તિ છે અને અપ્રયોજનભૂત પદાર્થોને પણ એ જાણી શકે એવીની શક્તિ છે. પરંતુ પ્રયોજનભૂત તત્વને જાણવામાં તેનું લક્ષ્ય જશે નહીં. અયોગ્યતાને વશ એને પોતાનું હિત કરવાની જાગૃતિ અંતરના ઊંડાણમાંથી નહીં થઈ હોવાને લીધે એનું લક્ષ્ય અપ્રયોજનભૂત ઉપર રહે છે અને પ્રયોજનભૂત વિષય સામે આવે સમજે તો પણ એનું લક્ષ્ય થતું નથી, એનું લક્ષ્ય રહેતું નથી. એને એ ઓળંગી જાય છે, ઉલ્લંઘન કરી જાય છે. જાણે છતાં એનું ઉલ્લંઘન કરે એના જેવો વિષય છે. જાણે ખરો, ન જાણે એમ નહીં, પણ છતાં એને ગણકારે નહીં, એને અવગણે એ પરિસ્થિતિ એની ઊભી થાય. પ્રયોજનભૂત જાણ તત્વને જાણવામાં તેનું લક્ષ્ય જશે નહીં અને જેને લગ્નિ લાગી છે તેને પ્રયોજનભૂત વિષય સામે આવતા એ વિષય એને ચોંટ મારે છે અંદરમાં. એ શબ્દો તો શબ્દો છે, વાચક છે. શાસ્ત્રના શબ્દો તો શબ્દો છે, એને ખબર નથી એનો અર્થ શું છે, એનો ભાવાર્થ શું છે, એનો ભાવ શું છે અથવા એનું વાચ્ય શું. સાકર શબ્દને નથી ખબર કે સાકર પદાર્થ શું છે, એનું વાચ્ય શું છે. પરંતુ જેની લગ્ની લાગી છે એને એ વાચક ઉપરથી વાચનો રસ ઉભો થાય છે. સ્વભાવના વાચક જે શબ્દો સામે આવે છે એમાંથી એને એમાં સ્વભાવ રસ પ્રગટે છે, સ્વભાવનો રસ આવે છે. એ મિથ્યા દ્રષ્ટિમાં અહીંથી ઊંધું થાય છે. સામે વાચક જે શબ્દો આવે છે એમાંથી એનો રસ એનો ઉપજે છે. એના વિષયનો, પાંચ ઇન્દ્રિયના વિષયોના શબ્દો સામે આવે છે તો જેને જે વિષય રૂચે છે એનો એને રસ ઉપજે છે કે નહીં? બરાબર રસ એને ઉપજે છે. શબ્દો તો શબ્દો છે, બીજી ભાષા હોય તો, એ જ વાતમાં બીજી ભાષા હોય તો એને ખબર નથી પડતી, પણ એને પોતાની સમજણવાળી ભાષા હોય છે તો બરાબર એમાંથી એને શબ્દોને ખબર નથી પણ એને રસ આવે છે. એમ જેને સ્વભાવની લગ્ની છે એના સ્વભાવના વાચક શબ્દો સામે આવે છે ત્યારે એની રુચિ અંદરથી ઝણઝણી ઉઠે છે. એની રુચિને એવી પુષ્ટિ મળે છે કે આ સ્વભાવની નજીક જવું કેમ, એ સ્વભાવની સમીપ જવા માટે એની પરિણતિમાં એક નવું સ્ફુરણ ઊભું થાય છે. એ નવી સ્ફુરણાને ચૈતન્યની સ્ફુરણારૂપ પુરુષાર્થ કહેવામાં આવે છે. એ પુરુષાર્થનો સ્વરૂપ છે, એ પુરુષાર્થનું વાસ્તવિક સ્વરૂપ છે કે જે સ્વભાવને સાંભળતા એને સ્વભાવની સ્ફુરણા જાગે, સ્વભાવની સમીપ થવાની સ્ફુરણા જાગે, એવો પ્રકાર ઊભો થાય એને એનું લક્ષ્ય છે. જ્યારે મિથ્યા દ્રષ્ટિને, એટલે એવા મિથ્યા દ્રષ્ટિને કે જેને કાંઈ જાગૃતિ નથી, જેને કાંઈ લગ્ન નથી, ઉપર ઉપરથી કરે છે, એને પડી નથી કે મારું ગમે ત્યારે આંખ વિચારશે તો અનંત ભવભ્રમણ ઊભું રહી જશે, એનું શું? એની જે દરકાર કરતો નથી અને નિજ હિતમાં જે સાવધાન થતો નથી, એને પ્રયોજનભૂત તત્વ સામે આવે પણ ચોંટ લાગતી નથી, તે દર્શન મોહના કારણે છે. મોહ દર્શન મોહનું પ્રબળપણું છે. સાચા દેવ ગુરુ અને શાસ્ત્ર સિદ્ધાંત મળવા છતાં જો આત્મા અંદરથી ન જાગે તો એમ સમજવું રહ્યું કે દર્શન મોહ બળવાનપણે પ્રવર્તે છે. ભલે કષાયની મંદતા ગમે તેટલી રહેતી હોય અને ક્ષયોપશમ જ્ઞાન શાસ્ત્રના જ્ઞાનનો ગમે તેટલો હોય, પણ અંતરના ઊંડાણમાંથી જાગૃતિ અને લગ્નિ ઉત્પન્ન થયા વિના દર્શન મોહ પ્રબળ છે. મોહ દર્શન મોહ એટલે પોતાનો ભાવ, કર્મની વાત નથી, દ્રવ કર્મની વાત નથી લેવી, પોતાનો ભાવ જે દર્શન મોહ રૂપ છે એ ઘણો પ્રબળપણે પ્રવર્તે છે. અને એ પ્રબળપણે પ્રવર્તે છે તે આ આત્મા ઉપર બહુ મોટું જોખમ છે. છેવટ પાત્રતા હોય તો એને ભય લાગ્યા વિના રહે નહીં. આ વાત છે. જેમ કોઈ મોટું પાપ કરતા માણસ કંપે છે, આર્ય માણસ હોય એને એમ કે આ છરો લઈને ખૂન કર, હે ભાઈ સાહેબ મારું કામ નહીં, આ છરોએ હું જોઈ શકું નહીં, નહીં ખૂન કરવાના પરિણામથી તો એ વિચાર કરતા ભય થાય છે. કરવાના પરિણામ તો સવાલ નથી, પણ એ વિચાર કરતા ભય થાય છે. તેમ દર્શન મો પરમાત્માનો ખૂની છે, વેરી છે, હરિહંત, હરિ 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 શબ્દ લીધો છે, શત્રુ, હરિ એટલે શત્રુ, એનો ભય લાગે છે. એનો ભય પણ ન લાગે તો સમજવું કે હવે આનું પરિભ્રમણ લાંબુ છે. આ જીવનું હવે આમાં કઈ ટૂંકી સ્થિતિ દેખાતી નથી, એને સમજવાનો વિષય છે અંદરમાં પોતાને માટે. તે દર્શન મોહના કારણે છે, પણ એને પ્રયોજનભૂત ઉપર લક્ષ્ય નથી જતું, તે દર્શન મોહના કારણે છે. ઉઘાડ તો ઉઘાડ છે, બુદ્ધિનો ઉઘાડ તો બુદ્ધિનો ઉઘાડ છે, એનાથી કાંઈ ગૌરવ લેવા જેવું નથી કે એનું કોઈ અભિમાન કરવા જેવું નથી એમ કહે છે. પણ ઊંધી શ્રદ્ધાને કારણે તેનું જ્ઞાન મિથ્યા છે. પણ જે દર્શન મોહનું પ્રબળપણું છે તેના કારણે ઉઘાડની શક્તિ હોવા છતાં એ જ્ઞાન વિપરીત કામ કરવા લાગે છે. જેમ માણસ પાસે પૂર્વકર્મના પુણ્યથી પૈસો હોય અને એ અનેક પ્રકારના અનાચારમાં પ્રવર્તે તો એ ઘણા પાપને બાંધે. રાજેશ્વરી તે નરકેશ્વરી શું કરવા કહે છે? પૂર્વ પુણ્યને લઈને રાજા થયો, અનેક પ્રકારના ભોગ વિલાસ શિકાર આ જીવતા પ્રાણીને મારે છે કે નહીં, હે? હાવ નિર્દોષ છે, એનું કાંઈ બગાડ્યું છે? આ મહેલમાં રહે છે, પેલા જંગલમાં રહે છે, તો મહેલ છોડીને જાય જંગલમાં, ભાળે એટલે મારવા લાગે, ભાળીને એને મારવાની વૃત્તિ આવે, કારણ વગર, કાંઈ કારણ ખરું એને મારવાનું, જાય નીચે પાર્લામેન્ટમાં નરકની. રાજેશ્વરી તે નરકેશ્વરી જેમ પૂર્વ પુણ્યના ઉદયનો દુરુપયોગ છે, એમ જ બુદ્ધિ શક્તિનો ઉઘાડ એવી ચીજ છે કે જો એને સન્માર્ગે નવાળે અને આત્માનું હિત ન કરી લે તો એ બુદ્ધિ દુર્ગુણની ઉત્પાદક થયા વિના રહેશે નહીં, કેમ કે શક્તિ છે એ કામ કર્યા વગર નહીં રહે, એ દુર્ગુણની ઉત્પાદક થશે. એ દુર્ગુણમાં એ શું કરશે કે એને જે પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ રહેવું જોઈએ એના બદલે એના ઉઘાડમાં અપ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ રહે છે, અને એ જ એને અનેક પ્રકારના દુર્ગુણો ઉત્પન્ન કરે છે. એ દુર્ગુણો સ્થૂળ પર્યાયને ભજે ત્યારે લોકોને ખ્યાલ આવે, પણ સ્થૂળ પર્યાયને ન ભજે માટે દુર્ગુણ નથી ઉત્પન્ન થવાના કે નથી થયા એમ માની લેવાની જરૂર નથી. મનુષ્ય પર્યાયમાં સામાન્ય રીતે જે બુદ્ધિજીવી જીવ આપણે કહેવાય છે, એ જે બુદ્ધિથી જીવે છે, શારીરિક પરિશ્રમથી નહીં પણ બૌદ્ધિક પરિશ્રમથી જે જીવન નિર્વાહનું કાર્ય ચાલે છે એને બુદ્ધિજીવી કહે છે. એની પાસે બુદ્ધિની મૂડી છે, ક્ષયોક્ષમની મૂડી છે, ઉઘાડની મૂડી છે એની પાસે. એનો સદુપયોગ જો એ આત્મહિતમાં કરે, પોતાની શાંતિ પ્રગટાવવામાં કરે, તો એ સદુપયોગ એવો સરસ થાય કે અનંતકાળનું એનું હાજું થાય, એમાં અનંતકાળનું મૂળિયું હાજું થઈ જાય, પછી પાંગરી જશે, મોક્ષ પર્યંતનું વટવૃક્ષ પાંગરી જશે. પણ જો એ બુદ્ધિ શક્તિનો ઉપયોગ આત્મશાંતિની પ્રાપ્તિ કરવામાં ન કર્યો તો અશાંતિના તોફાન પણ ઓછા નહીં થાય એમ કે છે. એ અશાંતિના વાવાઝોડા અને અશાંતિના ઉત્પાદ પણ ઘણા થશે, એમાં તારી બુદ્ધિ જોડાશે, તારી બુદ્ધિના જોડાણથી જ એ થશે, નહીંતર તો તને શું લાગે વળગે છે? જો બુદ્ધિ ન જોડાય તો એને લાગતું ઓળખતું નથી, પણ એ થયા વિના નહીં રહે. બે જ રસ્તા છે, ત્રીજો કોઈ આ જગતમાં રસ્તો નથી. કાં તો જીવ શાંતિ થવાનો રસ્તો પકડે, ને કાં તો જીવ અશાંતિમાં દુઃખી દુઃખીના ડુંગરામાં દટાઈ જવાનો રસ્તો પકડે, બીજો કોઈ ત્રીજો રસ્તો નથી. આ પરિસ્થિતિ છે, એને શું પસંદ કરવું એ વિવેક એને પોતાને જ કરવાનો છે. ધર્મ એ કોઈ બળાત્કારે કરવાની ચીજ નથી. આ મુસલમાનો કહે છે ને, એક હાથમાં કુરાન બીજા હાથમાં તરવાર, કુરાનને માન ને તો તરવારથી તારું માથું ઉડાડી દઉં, ધર્મનો ફેલાવો થાય કે ન થાય એ ધર્મનો ફેલાવો કરવાની રીત નથી. ધર્મ એ કોઈ બળાત્કારે કરવાની ચીજ નથી, એ તો પોતાના સ્વભાવની ખરી લગની લાગે એને ધર્મ પ્રાપ્ત થાય એવી ચીજ છે. અને ખરી લગની લાગે એને કેટલી ગરજ હોય, એ ધર્મ પ્રાપ્તિની એને કેટલી ગરજ હોય એનો એનો કોઈ હિસાબ નથી કે આટલી ગરજ જ એને હોય, પછી વધારે ન હોય એને એમ નથી, પૂરી ગરજ હોય એને. ગુરુદેવે દ્રષ્ટાંત આપતા કે તીર્થંકર ભગવાનના સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્માના સમવસરણમાં જૈન પરમેશ્વરની વાણી છૂટે છે, જેને દિવ્ય ધ્વનિ ઓમકાર નાદ કહેવામાં આવે છે, એ સાંભળવા માટે 32 લાખ વિમાનનો સાહેબો આવ્યો હોય એ ગલુડિયાની જેમ સાંભળવા બેસે, કેવી રીતે બેસે? જેમ શીઠિયાને ત્યાં ગલુડિયું પૂંછડું પટપટાવીને પગમાં આળોટે, એમ એ જીનેન્દ્રના ચરણમાં એવી રીતે બેસે છે. પુન્નો ધણી આટલો છે, છતાં દેવલોકમાં ઉત્કૃષ્ટ ગુણ એનું છે, મનુષ્યલોકના ઇન્દ્ર છે ચક્રવર્તી, એનું મનુષ્યમાં ઊંચા ઊંચું ગુણ છે. પણ એ ચક્રવર્તીને ઇન્દ્રો ગલુડિયા જેવા થઈ જાય સમોસરણમાં, આમ કહેતા. એવો દ્રષ્ટાંત આપવાનું કારણ શું છે? એમ કહે છે કે જો ભાઈ આ આત્મહિતની વાત છે ને, એના એને ગ્રહણ કરવા માટે તારી ગરજ કેટલી છે એ વિચારી લીધે. એમ કહેવું છે ભાઈ, મને પણ આવડે છે ને, મને પણ ખબર છે ને, મને પણ સમજાય છે ને, હું પણ જાણું છું. આ ગાથાનો અર્થ તો 18મી વાર આપે કર્યો, બરાબર ખ્યાલમાં છે. 19મી વાર કરો છો, બધું યાદ છે. આમ જ અર્થ થાય છે. એ બધું જૂનું થઈ ગયું, પણ ભાઈ આ રમવાનું રમકડું નથી કે જે જૂનું થાય. આ તો અંદર માંથી નવીન નવીન ભાવો નીકળે છે. પોતે એમ કહેતા કે જોજો, એમ માનતા નહીં કે આ તેનું તે કહેવાય છે. એમ કહેતા આ નવા નવા ભાવો નીકળે છે, ઉનાળમાંથી ભાવની નવીનતા આવે છે, પોતાને અનુભવ ગોચર થાય છે. એટલે કોઈ રખે કલ્પના કરીને દુર્લક્ષ કરી લેતા, આ સાંભળવા માટે તો ઘણી ગરજરૂપી પાત્રતા હોવી ઘટે છે, અને તો જ એ પાત્રે વસ્તુ રહે છે, પાત્ર વિના વસ્તુ રહેતી નથી. એ વિષય ઉપર એ ઘણી વાતો ચાલતી. એટલે કહે છે, ઉઘાડ તો ઉઘાડ છે, પણ ઊંધી શ્રદ્ધાને કારણે. આ આપણે ત્યાં જે સમાજ આવ્યો એ બુદ્ધિ લગાવનારો સમાજ આવ્યો, ક્રિયાકાંડી નહીં, કે કાંઈ બુદ્ધિ લગાડવાની નથી. ખેંચી કાઢો 5 ઉપવાસ 10 ઉપવાસ, લઈ લ્યો ફલાણી પ્રતિજ્ઞા, ફલાણું આમ કરી નાખો, આપી દો આટલું દાન એટલે વાતને ધર્મ થઈ ગયો, મંદિર ચણાવી દો એટલે ધર્મ થઈ ગયો, જિન મંદિર દિરાસર ચણાવી દો આટલું કરી દો, ધર્મશાળા બાંધી દો એટલે ધર્મ થયો. એ તો કોઈ વાત હતી નહીં, એને તો ચાખા મારતા કે અત્યાર સુધી આવું માની બેઠા છો, એમાં ક્યાંય ધર્મનું નામ નિશાન નથી. એટલે વાત રહી હવે બુદ્ધિના ઉઘાડની. ડોક્ટરો, વકીલો, શેઠિયાઓ, જજો બધા આવતા ને સાંભળો, ઉઘાડ તો ઉઘાડ છે, બુદ્ધિમાં વાત સમજાશે, પણ સમજાશે એમાં પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ નહીં રહે કે લક્ષ નહીં જાય, તો પાછી ગાડી બીજા પાટે ચડી જશે, બુદ્ધિ શક્તિનો દુરુપયોગ થતા વાર લાગશે નહીં. એટલે બહુ ધ્યાન ખેંચ્યું છે. આ મોક્ષ માર્ગ પ્રકાશકનો 4થા અધિકારનો વિષય ચાલ્યો છે, ને એના ઉપર બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે. એ 2-4 બોલ જે છે એના ઉપર ટીકા છે વિશેષ.